એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા સમયના એક સળગતા પ્રશ્નને સ્પર્શે છે, સત્યનું સ્થાન શું છે. આપણે લી મેકેન્ટાયરના પુસ્તક પોસ્ટ ટ્રુથ પર વાત કરીશું.
નમસ્કાર. અને આ વિષય ખરેખર અત્યારે ખૂબ જ મહત્વનો છે. આપણે રોજબરોજ જોઈએ છીએ નહીં, જાહેર ચર્ચામાં, સોશિયલ મીડિયા પર. ઘણીવાર એવું લાગે છે કે નક્કર તથ્યો કરતાં લાગણીઓ અને કોણ શું માને છે એ વધારે અગત્યનું બની ગયું છે.
બરાબર. જાણે આપણે સત્યને નહીં પણ સત્ય જેવી લાગતી આપણને ગમતી વાતોને વધુ પકડી રાખીએ છીએ, અને પેલો નિષ્ણાતો પણનો ભરોસો એ પણ જાણે ઓછો થતો જાય છે એવું લાગે.
હા, બિલકુલ. તો આ પોસ્ટ ટ્રુથ, સત્ય પછીનો યુગ, આ છે શું ખરેખર? ક્યાંથી આવ્યો આ વિચાર? અને આપણા સમાજ પર, આપણા નિર્ણયો પર એની અસર શું છે? આ પુસ્તક આ જ બધી ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરે છે.
ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. લી મેકેન્ટાયર કોણ છે આ વ્યક્તિ, અને આ વિષય પર એમનું શું પ્રદાન છે?
લી મેકેન્ટાયર એ બોસ્ટન યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ફિલોસોફી એન્ડ હિસ્ટ્રી ઓફ સાયન્સ સાથે જોડાયેલા છે. રિસર્ચ ફેલો છે. મૂળભૂત રીતે એ વિજ્ઞાનના તત્વજ્ઞાની છે. એમનું કામ જ એ સમજવાનું છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, પુરાવા કોને કહેવાય, વૈજ્ઞાનિક સહમતિ એટલે શું, અને લોકો કેમ અમુકવાર સાબિત થયેલા વૈજ્ઞાનિક તથ્યોને પણ નથી સ્વીકારતા.
એટલે વિજ્ઞાનની પદ્ધતિના ઊંડા જાણકાર છે. પણ પોસ્ટ ટ્રુથ તો થોડો સામાજિક રાજકીય મુદ્દો પણ છે ને, તો એમાં એમની કુશળતા કઈ રીતે કામ આવે?
એ જ તો એમની ખાસિયત છે. એ માત્ર થિયરીમાં નથી રહ્યા. દાયકાઓથી એમણે વિજ્ઞાન અને સ્યુડો સાયન્સ, એટલે કે આભાસી વિજ્ઞાન, એની વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કર્યો છે. એમણે જોયું છે કે કેવી રીતે વૈજ્ઞાનિક તથ્યોને, ખાસ કરીને જો એ કોઈના આર્થિક કે રાજકીય હિતમાં ન હોય તો એને પડકારવામાં આવે છે. એટલું જ નહીં, ક્લાઇમેટ ચેન્જ નકારનારા લોકો સાથે એ સીધા સંવાદમાં પણ ઉતર્યા છે, એટલે એમની પાસે નક્કર વ્યવહારુ અનુભવ પણ છે.
એટલે શૈક્ષણિક જગત અને બહારની દુનિયા એ બંને વચ્ચે જાણે પુલ બાંધે છે. ખાલી ફિલોસોફીની વાતો નહીં પણ એ આપણા જીવનને કેવી રીતે સ્પર્શે છે એની વાત કરે છે.
બરાબર. અને એટલે જ એમના માટે પોસ્ટ ટ્રુથ એ ખાલી કોઈ ફિલોસોફિકલ કોન્સેપ્ટ નથી. એને લોકશાહી માટે, આપણે સમાજ તરીકે તર્કબદ્ધ નિર્ણયો લઈ શકીએ એ ક્ષમતા માટે એક મોટો ખતરો ગણે છે. આ દૃષ્ટિકોણ જ એમના પુસ્તકને વજનદાર બનાવે છે.
રસપ્રદ. ચાલો તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. મેકેન્ટાયર પોસ્ટ ટ્રુથ એટલે શું કહેવા માંગે છે?
પુસ્તકનો મુખ્ય સાર એ છે કે આપણે એક એવા યુગમાં આવી ગયા છીએ જ્યાં ઉદ્દેશ્યપૂર્ણ સત્ય, એટલે કે એવા તથ્યો જે આપણી માન્યતા કે લાગણી પર આધારિત નથી, એને જાણી જોઈને કોઈ રાજકીય વિચારધારા કે એજન્ડા માટે ગૌણ બનાવી દેવામાં આવે છે, એનું મહત્વ ઓછું કરી દેવામાં આવે છે.
પણ લોકો જૂઠું તો હંમેશા બોલતા આવ્યા છે, એમાં નવું શું છે? આ પોસ્ટ ટ્રુથ કંઈક અલગ છે.
હા, આ બહુ જ મહત્વનો મુદ્દો છે જે મેકેન્ટાયર ઉઠાવે છે. પોસ્ટ ટ્રુથ એ ખાલી જૂઠાણું નથી. જૂઠાણું સત્યને છુપાવે કે તોડી મરોડીને રજૂ કરે, પણ પોસ્ટ ટ્રુથમાં તો સત્ય પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા છે, ઇનડિફરન્સ. શું સાચું છે, શું ખોટું, એની જાણે કોઈને પડી જ નથી.
એટલે કે સત્યનું કોઈ મહત્વ જ નથી લયું, અથવા તો એને ગમે તેમ વાળી શકાય છે.
બરાબર. સત્ય જાણે અપ્રસ્તુત બની ગયું છે. મેકેન્ટાયર કહે છે કે આ અજાણતા નથી થયું, આ એક ઇરાદાપૂર્વકની રણનીતિ છે, એક પોલિટિકલ પ્રોજેક્ટ. ઘણીવાર ધ્યેય એ નથી હોતો કે લોકો કોઈ ચોક્કસ ખોટી વાત માની લે, પણ ધ્યેય એ હોય છે કે એટલો બધો ગૂંચવાળો, એટલી બધી શંકા ફેલાવી દેવી કે લોકો એમ જ માનવા લાગે કે સાચું શું છે એ જાણવું શક્ય જ નથી, અથવા જાણવાની જરૂર જ નથી. અંતે તો વાસ્તવિકતાના વિચારને જ નબળો પાડવાનો પ્રયાસ છે.
આ તો ગંભીર વાત છે. તો આ પુસ્તક શું કરે છે? ખાલી સમસ્યા બતાવે છે?
ના દા, પુસ્તક ત્રણ મુખ્ય કામ કરે છે. પહેલું, નિદાન કરે છે આપણે અહીં સુધી કઈ રીતે પહોંચ્યા, એના મૂળિયા ક્યાં છે, કયા કારણો છે, કઈ પદ્ધતિઓ વપરાય છે. બીજું, એ સમજાવે છે કે વિજ્ઞાનને નકારવાની જે યુક્તિઓ હતી ને, પેલી તમાકુ કંપનીઓવાળી કે ક્લાઇમેટ ચેન્જવાળી, એ જ યુક્તિઓ આજે પોસ્ટ ટ્રુથ માટેની જાણે પ્લેબુક કાર્યપદ્ધતિ બની ગઈ છે.
અને ત્રીજું,
પુસ્તક ખાલી નિદાન કરીને અટકતું નથી, એનો સામનો કરવા શું કરી શકાય એની પણ વાત કરે છે. એક રીતે એ આપણને જાગૃત થઈને કંઈક કરવા માટેનું આહ્વાન છે, કોલ ટુ એક્શન છે.
અને આમાં આપણા પોતાના મગજની રમતો, પેલા પૂર્વગ્રહો અને મીડિયાની ભૂમિકા, એ બધું પણ હશે જ ને?
ચોક્કસ. પુસ્તક આપણા કોગ્નિટિવ બાયસ એટલે કે આપણા મગજની વિચારવાની અમુક ખાસ રીતો જે આપણને ભૂલો કરાવે છે એની ઊંડી ચર્ચા કરે છે. સાથે જ બદલાતું મીડિયા લેન્ડસ્કેપ, ખાસ કરીને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા, એ આ આગમાં ઘી કેવી રીતે હોમી રહ્યું છે એની પણ વિગતવાર વાત છે. અને હા, પેલી પોસ્ટ મોડર્નિઝમવાળી ગેરસમજને પણ લેખક દૂર કરે છે. આખરે પુસ્તકનો હેતુ આપણને પોસ્ટ ટ્રુથની રમત સમજાવવાનો અને એની સામે લડવા તૈયાર કરવાનો છે.
સરસ. તો હવે થોડું ઊંડાણપૂર્વક જોઈએ. પુસ્તકનો પહેલો ભાગ વ્યાખ્યા અને મૂળ વિશે છે. વ્યાખ્યા તો સમજા, સત્ય પ્રત્યે ઉદાસીનતા, વાસ્તવિકતા કરતાં એજન્ડાને મહત્વ આપવું. પણ આ શરૂ ક્યાંથી થયું? તમે વિજ્ઞાનના ઇનકારની વાત કરી, એ જરા વિસ્તારથી સમજાવો ને.
હા, મેકિન્ટાયર બહુ સ્પષ્ટ કહે છે કે આજે આપણે રાજકારણમાં જે પોસ્ટ ટ્રુથની રીતભાત જોઈએ છીએ ને, એની જાણે પ્રયોગશાળા દાયકાઓ પહેલાં વિજ્ઞાનના ક્ષેત્રમાં બની હતી. સૌથી ક્લાસિક ઉદાહરણ તમાકુ ઉદ્યોગનું. જ્યારે 1950-60માં પાકા પુરાવા આવ્યા કે સ્મોકિંગથી કેન્સર થાય છે, ત્યારે તમાકુ કંપનીઓએ શું કર્યું?
એમણે સીધું ના પાડી દીધી હશે કે આ ખોટું છે?
ના, એટલું સીધું નહીં. એમની રીત વધારે ચાલાક હતી. એમનો એક અંદરનો મેમો બહાર આવ્યો હતો જેમાં લખ્યું હતું, ડાઉટ ઇઝ આવર પ્રોડક્ટ, શંકા એ અમારું ઉત્પાદન છે. એમનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક તથ્યો ખોટા છે એમ સાબિત કરવાનો નહોતો, પણ વૈજ્ઞાનિકોમાં જ મતભેદ છે, હજુ કંઈ નક્કી નથી એવી શંકા લોકોના મનમાં ઊભી કરવાનો હતો.
ઓહો, પણ એ કેવી રીતે કર્યું? શું યુક્તિઓ વાપરી?
ઘણી બધી. પોતાના પૈસે ચાલતી સંશોધન સંસ્થાઓ ઊભી કરી, અમુક વૈજ્ઞાનિકોને પૈસા આપીને નિષ્ણાત તરીકે આગળ કર્યા જે સ્થાપિત મત પર સવાલ ઉઠાવે, ડેટાની એવી રીતે પસંદગી કરી, ચેરી પિકિંગ, કે જે એમના ફાયદામાં હોય એ જ દેખાય, અને સૌથી મોટી રમત, મીડિયા પર સંતુલન રાખવા દબાણ કર્યું.
સંતુલન એટલે બંને બાજુ બતાવી એમ, એ તો યોગ્ય કહેવાય ને?
દેખીતી રીતે યોગ્ય લાગે, પણ અહીં ખોટું સંતુલન, ફોલ્સ બેલેન્સ ઊભું થયું. વિચારો, 99% વૈજ્ઞાનિકો એક વાત કહેતા હોય અને માંડ 1% કે એથી ઓછા, જેમને કદાચ તમાકુ કંપનીઓ પૈસા આપતી હોય, એ બીજી વાત કહેતા હોય. હવે મીડિયા બંનેને સરખું વજન આપે તો સામાન્ય માણસને શું લાગે?
કે જાણે 50-50% જેવો મતભેદ છે.
બરાબર. આનાથી ગેરસમજ ફેલાય. આ જ બધી યુક્તિઓ, શંકા ફેલાવવી, ખોટા નિષ્ણાતો, ડેટા સાથે છેડા, ખોટા સંતુલનની માંગ, આ બધું જ પછી ક્લાઇમેટ ચેન્જ, ઉત્ક્રાંતિ, રસીકરણ જેવા મુદ્દાઓમાં વપરાયું, અને હવે આખી પ્લેબુક રાજકારણમાં વપરાઈ રહી છે પોસ્ટ ટ્રુથ માટે.
બાપરે, આ તો ખરેખર આંખ ઉગાડનારું છે. અને પેલી પોસ્ટ મોડર્નિઝમવાળી વાત શું છે? ઘણા કહે છે કે એ ફિલોસોફીને કારણે જ આ બધું આવ્યું, જે કહે છે કે કોઈ એક સત્ય નથી, બધું જ સાપેક્ષ છે.
સહમત નથી. એ સ્પષ્ટ કરે છે કે પોસ્ટ મોડર્ન વિચારકોનો હેતુ અલગ હતો. એ લોકો તો એ તપાસતા હતા કે સત્તાના દાવાઓનો ઉપયોગ સત્તા ટકાવવા કે સ્થાપિત કરવા કેવી રીતે થાય છે. તેઓ સત્તાના માળખા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા, તથ્યો છે જ નહીં એવું નહોતા કહેતા.
તો પછી એમને દોષ કેમ દેવાય છે?
મેકિન્ટાયર દલીલ કરે છે કે અમુક જમણેરી વિચારકો અને રાજકારણીઓએ પોસ્ટ મોડર્નિઝમની ભાષાનો અને અમુક વિચારોનો દુરુપયોગ કર્યો છે, જાણે એમ કહેવા માટે કે જુઓ, ફિલોસોફરો પણ કહે છે કે સત્ય જેવું કંઈ નથી, તો અમે કહીએ એ જ માની લો ને. આ એક પ્રકારની બૌદ્ધિક ચાલાકી છે. પોસ્ટ મોડર્ન વિચારકો સત્યના ચશ્મા તપાસી રહ્યા હતા, જ્યારે પોસ્ટ ટ્રુથવાળા એ ચશ્મા પહેરીને ધુમ્મસ ફેલાવી રહ્યા છે.
બહુ સરસ સમજાવ્યું. હવે બીજા ભાગ પર આવીએ. આપણે આ પોસ્ટ ટ્રુથની જાળમાં આટલી સહેલાઈથી ફસાઈ કેમ જઈએ છે? શા માટે આપણે છેતરાઈએ છે? આપણા મગજની શું ભૂમિકા છે?
આનું કારણ આપણા મગજની પોતાની કાર્ય કરવાની રીતમાં જ છે. આપણે બધા અમુક જ્ઞાનાત્મક પૂર્વગ્રહો એટલે કે કોગ્નિટિવ બાયસીસથી અજાણતા પ્રભાવિત થઈએ છીએ. આ આપણા મગજના શોર્ટકટ છે જે ઝડપી નિર્ણય લેવામાં મદદ કરે પણ ઘણીવાર ભૂલ કરાવે છે.
દાખલા તરીકે કયા પૂર્વગ્રહો?
એક છે કન્ફર્મેશન બાયસ, એટલે કે આપણને જે માન્યતા પહેલેથી હોય ને એને સાચી ઠેરવે એવી જ માહિતી આપણે શોધીએ, યાદ રાખીએ અને સ્વીકારીએ. એનાથી વિરુદ્ધની માહિતીને આપણે સહેલાઈથી નકારી કાઢીએ.
હા, એ તો અનુભવીએ છીએ. બીજું
છે મોટિવેટેડ રીઝનિંગ. આમાં આપણે તર્કનો ઉપયોગ સત્ય શોધવા માટે ઓછો, પણ આપણી ગમતી માન્યતા, ખાસ કરીને જે આપણી ઓળખ કે આપણા જૂથ સાથે જોડાયેલી હોય, એને સાચી ઠેરાવવા માટે વધુ કરીએ છીએ. ભલેને પુરાવા ગમે તે કહેતા હોય, આપણી ઓળખ બચાવવી વધુ જરૂરી બની જાય છે.
અને પેલી બેકફાયર ઇફેક્ટ, એવું સાંભળ્યું છે કે ક્યારેક સાચી માહિતી આપવાથી લોકો પોતાની ખોટી માન્યતાને વધુ જોરથી પકડી લે છે.
હા, આ પણ એક વિચિત્ર પણ સાચો પૂર્વગ્રહ છે. જ્યારે આપણી ઊંડી શ્રદ્ધાને પડકારતા તથ્યો સામે આવે ત્યારે ક્યારેક આપણું મન એટલું બચાવમાં ઉતરી જાય છે કે તથ્યોને નકારવા ઉપરાંત આપણી મૂળ ખોટી માન્યતાને વધારે મજબૂત બનાવી દે છે. પોસ્ટ ટ્રુથ ફેલાવનારા આ બધા માનસિક છટકા બરાબર જાણે છે અને એનો જ ફાયદો ઉઠાવે છે. એ આપણા તર્કને નહીં, આપણી લાગણી, ઓળખ અને ડરને નિશાન બનાવે છે.
અને આ બધું ફેલાવવામાં મીડિયા, ખાસ કરીને સોશિયલ મીડિયા, એનો શું રોલ છે?
મીડિયાનો રોલ બહુ મોટો અને જટિલ છે. એક બાજુ પરંપરાગત મીડિયા પર આર્થિક દબાણ છે, એટલે ઊંડાણપૂર્વકની તપાસ, ફેક્ટ ચેકિંગ ઘટી રહ્યું છે, ઝડપ અને ક્લિક્સનું મહત્વ વધી ગયું છે. બીજી બાજુ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ માહિતીનો મહાસાગર તો ખોલ્યો છે, પણ સાથે સાથે કચરો પણ ઘણો લાવી દીધો છે.
એટલે માહિતી વધુ લોકો સુધી પહોંચે એ સારું, પણ એની ગુણવત્તાનું શું?
એ જ મુદ્દો છે. પહેલા જે સંપાદકો કે પત્રકારો ગેટ કીપર તરીકે કામ કરતા હતા, જે થોડી ચકાસણી કરતા હતા, એમનું મહત્વ ઘટ્યું. હવે કોઈ પણ કંઈ પણ ચકાસણી વગર લાખો લોકો સુધી પહોંચાડી શકે છે. આનાથી પેલું ફિલ્ટર બબલ અને ઇકો ચેમ્બર બને છે.
એ શું છે વળી?
ફિલ્ટર બબલ એટલે સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ આપણને એવું જ કન્ટેન્ટ બતાવે જે આપણને ગમે, એટલે ધીરે ધીરે આપણે વિરોધી વિચારોથી કપાઈ જઈએ. અને ઇકો ચેમ્બર એટલે આપણે એવા ઓનલાઈન ગ્રુપમાં જોડાઈએ જ્યાં બધા આપણા જેવું જ વિચારતા હોય, આપણી વાતના જ પડખા પડે, એટલે આપણને લાગે કે આખી દુનિયા આમ જ વિચારે છે. આ માહોલમાં અફવાઓ અને ખોટા સમાચાર વાયુ વેગે ફેલાય છે.
અને પેલું ખોટું સંતુલન અહીં પણ કામ કરતું હશે?
ચોક્કસ. કોઈ નિષ્ણાતની સામે કોઈ પણ એરાગેરાને બેસાડી દેવાનો, જાણે બંનેના મત સરખા મહત્વના હોય, આ બધું મળીને એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં પોસ્ટ ટ્રુથ ફેલાવવું સહેલું બની જાય છે. અને રાજકારણમાં તો આનો ભરપૂર ઉપયોગ થાય છે.
પુસ્તકમાં રાજકારણના ઉદાહરણ છે?
હા, મેકિન્ટાયર 2016ની અમેરિકી ચૂંટણી અને બ્રેક્ઝિટના ઉદાહરણો આપે છે. એ સમજાવે છે કે કેવી રીતે માહિતીનો ધોધ વહેવડાવવો, ફ્લડિંગ ધ ઝોન, મુખ્ય મીડિયાને જ ફેક ન્યૂઝ કહી દેવું, સત્ય શોધતી સંસ્થાઓ, વિજ્ઞાન, યુનિવર્સિટી, કોર્ટ, એના પર જ હુમલા કરવા, આ બધી પદ્ધતિઓ વપરાય. અને આ બધાનો છેવટનો હેતુ શું? ઘણીવાર કોઈ નીતિ મનાવવાનો નહીં, પણ લોકોને એટલા થકવી દેવા, એટલા મૂંઝવી દેવા કે એ લોકો જાહેર જીવનથી જ દૂર થઈ જાય, લોકશાહી પ્રક્રિયામાંથી જ રસ ઉડી જાય.
આ બધું સાંભળીને થોડી ચિંતા થાય છે. શું આનો કોઈ ઈલાજ નથી? પુસ્તકનો ત્રીજો ભાગ આના વિશે છે, ખરું ને? શું આપણે આની સામે લડી શકીએ?
હા, અને અહીં પુસ્તક આશા આપે છે. મેકિન્ટાયર કહે છે કે પરિસ્થિતિ ગંભીર છે પણ નિરાશાજનક નથી, આપણે લાચાર નથી, સામનો કરવો શક્ય છે અને જરૂરી પણ છે. એ વાસ્તવિકતા આધારિત સંચાર પર ભાર મૂકે છે, એટલે કે પુરાવા અને તથ્યોને વળગી રહેવું, પણ સાથે સાથે લોકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિ, એમની લાગણીઓ, એમના પૂર્વગ્રહો, એને પણ સમજવા.
તો આપણે એક સામાન્ય વ્યક્તિ તરીકે શું કરી શકીએ?
લેખક જ્ઞાનાત્મક સ્વચ્છતા એટલે કે કોગ્નિટિવ હાઇજીનની વાત કરે છે. જેમ શરીરની સ્વચ્છતા રાખીએ તેમ માહિતી ગ્રહણ કરવામાં પણ સ્વચ્છતા રાખવી, પોતાના પૂર્વગ્રહો વિશે જાગૃત રહેવું. કોઈ પણ માહિતી, ખાસ કરીને જે બહુ સનસનાટી ફેલાવે કે તરત આપણી માન્યતાને સાચી ઠેરવે, એને શેર કરતા પહેલા 100 વાર વિચારવું, ચકાસણી કરવી, અલગ અલગ સ્ત્રોત જોવા, અને સૌથી અઘરું ભૂલ થઈ હોય તો સ્વીકારવાની તૈયારી રાખવી.
અને જ્યારે બીજા લોકો સાથે વાત કરીએ જે ખોટી માહિતીમાં માનતા હોય, ત્યાં તો સીધા તથ્યો બતાવવાથી કદાચ વાત બગડી જાય, પેલી બેકફાયર ઇફેક્ટ થાય.
બરાબર. અહીં મેકેન્ટાયર બહુ સરસ વાત કરે છે, સીધો સામનો કરવાને બદલે પહેલા વિશ્વાસ બનાવો, એમને સમજવાનો પ્રયત્ન કરો, પ્રશ્નો પૂછો, તમને આ માહિતી ક્યાંથી મળી, તમે આવું કેમ માનો છો, એમના દાવા ખોટા છે એમ કહેવાને બદલે એમને છેતરપિંડીની રીત સમજાવો. જેમ કે જુઓ કેવી રીતે ડેટાને અધૂરો બતાવાયો છે, કેવી રીતે લાગણી ભડકાવાય છે, એમને જાતે વિચારવા માટે પ્રોત્સાહિત કરો.
આ તો વ્યક્તિગત અને આંતરવ્યક્તિગત સ્તરે થયું, પણ સમાજ તરીકે, સંસ્થાઓ તરીકે કંઈક કરવું પડે.
ચોક્કસ. આ લડાઈ સામૂહિક પણ છે. આપણે સારા સ્વતંત્ર પત્રકારત્વને ટેકો આપવો જોઈએ. શાળાઓમાં મીડિયા સાક્ષરતાનું શિક્ષણ જરૂરી છે. માહિતીને કેવી રીતે તપાસવી, સ્ત્રોત કેમ જોવા, એ બધું શીખવવું જોઈએ. નેતાઓને એમના ખોટા બોલવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ. અને જે સંસ્થાઓ જ્ઞાનનું સર્જન કરે છે, યુનિવર્સિટી, વિજ્ઞાન સંસ્થાઓ, એમને રાજકીય દબાણથી બચાવવી જોઈએ. કારણ કે જો એ જ નબળી પડશે તો સત્ય જાણવાનો આધાર જ નહીં રહે. આ લાંબી લડાઈ છે, પણ સમાજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ખૂબ સરસ. તો આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશ શું લઈ શકીએ? પહેલો તો એ કે પોસ્ટ ટ્રુથ એ કોઈ ભૂલ નથી, પણ એક ઇરાદાપૂર્વકની રમત છે. ધ્યેય સમજાવટનો નથી, પણ મૂંઝવણનો છે.
હા, અને આપણે આ કદાચ આપણી આસપાસ પણ જોઈ શકીએ છીએ. ઘણીવાર વોટ્સએપ પર કે અમુક ન્યૂઝ ચેનલો પર એવું નથી લાગતું કે ધ્યેય માહિતી આપવાનું નહીં, પણ એટલા બધા અલગ અલગ વર્ઝન આપવાનો છે કે માણસ ગૂંચવાઈ જાય.
બીજો મુદ્દો એ કે આ યુક્તિઓ નવી નથી. વિજ્ઞાન પર જે હુમલા થયા હતા, તમાકુ, ક્લાઇમેટ ચેન્જ, એની જ નકલ છે.
અને આ જાણવાથી ફાયદો એ થાય કે આપણે આવી યુક્તિઓને ઓળખી શકીએ. જ્યારે કોઈ કહે કે બંને બાજુ સાંભળો, ત્યારે આપણે પૂછી શકીએ કે શું ખરેખર બંને બાજુ સરખી વજનદાર છે, કે પછી જાણી જોઈને શંકા ઊભી કરાઈ રહી છે.
ત્રીજો મુદ્દો, આપણું પોતાનું મન આ માટે સંવેદનશીલ છે. પૂર્વગ્રહો બધામાં હોય છે. પોસ્ટ ટ્રુથ તર્ક કરતાં લાગણી અને ઓળખ પર વધુ રમે છે.
એટલે જ પોતાની જાત પર નજર રાખવી જરૂરી છે. શું હું આ વાત એટલા માટે માની રહ્યો છું કે પુરાવા છે, કે પછી એટલા માટે કે એ મારા ગ્રુપની વાત છે અથવા મને સાંભળવી ગમે છે.
ચોથો મુદ્દો, આ હુમલો ખાલી તથ્યો પર નથી, પણ વિશ્વાસ અને સંસ્થાઓ પર છે. મીડિયા, વિજ્ઞાન, કોર્ટ, શિક્ષણ, એ બધા પરનો ભરોસો તોડવાનો પ્રયાસ છે.
અને જ્યારે આ સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી જાય, ત્યારે સમાજનું શું થાય?
અંધાધૂંધી ફેલાય. સહિયારી સમજણ વગર સમાજ ચાલે જ નહીં.
અને પાંચમો, આશાનો મુદ્દો. આનો સામનો કરવો શક્ય છે. આપણે વ્યક્તિગત, વાતચીતમાં અને સામાજિક સ્તરે પ્રયત્ન કરી શકીએ છીએ. બિલકુલ, નાના પ્રયત્નો પણ ગણાય. ખોટી માહિતી ફોરવર્ડ ન કરવી, કોઈ સારો લેખ શેર કરવો, મિત્રો સાથે શાંતિથી વાત કરવી, આ બધું જ મહત્વનું છે.
પુસ્તકમાં કેટલાક વિચારો બહુ સચોટ રીતે મુકાયા છે. એવા કેટલાક મુખ્ય વિચારો યાદ રાખવા જેવા કયા છે?
ચોક્કસ. પહેલો અને સૌથી અગત્યનો, પોસ્ટ ટ્રુથ એટલે જૂઠાણું નહીં, પણ સત્ય પ્રત્યેની ઉદાસીનતા. આ મુખ્ય તફાવત છે.
બીજો વિચાર, પોસ્ટ ટ્રુથ પુરાવાઓની પરવા કરતું નથી, તે સત્યને, વિચારધારાને આધીન બનાવે છે.
હા, એ એની કાર્ય પદ્ધતિ છે. પહેલા માન્યતા નક્કી થાય, પછી તથ્યોને એમાં ફિટ કરવા માટે તોડમરોડ કરાય.
ત્રીજો, વિજ્ઞાનના ઇનકાર સાથે જોડાયેલો. વિજ્ઞાનનો ઇનકાર એ વૈજ્ઞાનિક પદ્ધતિની સત્તાને જ નબળી પાડવાનો પ્રયાસ છે.
બરાબર. હુમલો પરિણામ પર નહીં, પણ પ્રક્રિયા પર જ છે, જેથી લોકો વિજ્ઞાન પર જ વિશ્વાસ કરવાનું બંધ કરી દે.
ચોથો, મનોવિજ્ઞાન સાથે જોડાયેલો. પોસ્ટ ટ્રુથની દુનિયામાં તથ્યો કરતાં લાગણીઓ વધુ મહત્વની છે.
જે વાત લાગણી ઉશ્કેરે એ સાચી માની લેવાય, ભલે તથ્ય ન હોય.
અને પાંચમો, જે બહુ શક્તિશાળી છે. સત્ય માટેની લડાઈ માત્ર બૌદ્ધિક લડાઈ નથી, પણ લોકશાહી માટેની લડાઈ છે.
કારણ કે સહિયારી વાસ્તવિકતા અને તથ્યો પર આધારિત સંવાદ વગર લોકશાહી ચાલી જ ન શકે, એનો પાયો જ તૂટી જાય.
તો આ બધી વાત પછી હવે સવાલ એ થાય કે આપણે રોજિંદા જીવનમાં શું કરી શકીએ? શું કોઈ નક્કર પગલાં છે?
હા, પુસ્તક સૂચવે છે વ્યક્તિગત સ્તરે પેલી માહિતી સ્વચ્છતા અપનાવીએ, એટલે કે
એટલે કે સ્ત્રોત ચકાસીએ, આપણા પૂર્વગ્રહ વિશે વિચારીએ, અલગ અલગ મત જોઈએ અને બહુ સનસનાટી ભરી લાગે એના પર શંકા કરીએ.
બરાબર. અને વાતચીતમાં સીધો સંઘર્ષ ટાળીને, વિશ્વાસ કેળવીને, પ્રશ્નો પૂછીને અને છેતરપિંડીની રીતો સમજાવીને વાત કરીએ.
અને સામાજિક સ્તરે
સારા પત્રકારત્વને ટેકો આપીએ, મીડિયા સાક્ષરતા માટે અવાજ ઉઠાવીએ, નિષ્ણાત સંસ્થાઓનું રક્ષણ કરીએ અને પોતે સત્યનિષ્ઠાનું ઉદાહરણ બનીએ.
આખી ચર્ચા પછી મને એક વાત સ્પષ્ટ થઈ કે પોસ્ટ ટ્રુથ ભલે નવો શબ્દ હોય, એની પાછળની રમત જૂની છે. વિજ્ઞાનને નકારવાની યુક્તિઓનું જ આ નવું રૂપ છે. આ સમજ કદાચ સમસ્યા હલ નથી કરતી, પણ એને ઓળખવામાં મદદ ચોક્કસ કરે છે.
અને મારા માટે બે મુખ્ય વાત. એક, આપણે બધા આપણા પૂર્વગ્રહોથી પ્રભાવિત થઈ શકીએ છીએ, એટલે સતત જાગૃત રહેવું પડે. અને બીજું, જે વધુ મહત્વનું છે, આનો સામનો કરવો શક્ય છે. આપણે પ્રયત્ન કરીએ તો ફરક પાડી શકીએ છીએ. નિરાશ થવાની જરૂર નથી.
તો આજના જ્ઞાનક્ષેત્રના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. પુસ્તકના વિચારો પર આધારિત છે, પણ સીધો ઉલ્લેખ નથી. જો પોસ્ટ ટ્રુથનો એક હેતુ લોકોને ઉદાસીન અને જાહેર જીવનથી દૂર કરવાનો હોય, તો એનો સામનો કરવા માટે સૌથી અસરકારક રસ્તો કયો? શું દરેક ખોટા દાવા સામે જોરશોરથી લડવું, કે પછી શાંતિથી પોતાના વર્તુળમાં વિશ્વાસ બનાવવો, સાચી માહિતી આપવી અને લોકોને વિચારતા શીખવા પર ધ્યાન આપવું? કયો માર્ગ વધુ યોગ્ય લાગે છે? વિચારવા જેવો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.